આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 24 માર્ચ મંગળવારની રાત સુધીના ભારતના સમાચાર. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમિકા ભજવવા આગળ આવ્યું હોવાના અહેવાલ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. મધ્ય પૂર્વ એશિયામાં પ્રવર્તી રહેલું અશાંતિનું વાતાવરણ શક્ય એટલું વહેલું દૂર થવું જોઈએ અને વૈશ્વિક વ્યાપારના એક મહત્વના રૂટ સમો હોર્મુઝ સમુદ્ર ધુનીનો જળમાર્ગ ખુલ્લો થવો જોઈએ એ મુદ્દે બંને નેતાઓએ વાતચીત કરી હતી. અમેરિકાના ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે સાંજે સોશિયલ મીડિયા પર આ મતલબની પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટર પર લખ્યું હતું કે એમણે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર હોર્મુઝ સમુદ્ર ધુનીનો વ્યાપારી જળમાર્ગ શક્ય એટલો વહેલો ફરી ખુલ્લો થવાની જરૂરત વિશે વાતચીત કરી હતી. ભારત આ સંઘર્ષના વહેલા સમાધાનના પક્ષમાં છે એમ પણ મોદીએ લખ્યું હતું. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલા હુમલા સાથે પશ્ચિમ એશિયામાં આ યુદ્ધ શરૂ થયું એ પછી મોદી અને ટ્રમ્પ વચ્ચે આ પહેલો સંપર્ક હતો. જોકે છેલ્લા 25 દિવસમાં મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તથા ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, જોર્ડન તથા કુવૈતના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી હતી અને સમગ્ર વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન થાય એ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. વિદેશમંત્રી એસ જયશંકરે સોમવારે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના પ્રતિનિધિઓને તો મંગળવારે ઈરાનના રાજદૂતને મળ્યા હતા. ત્યારબાદ એમણે અમેરિકન વિદેશ સચિવ માર્કો રૂબિયો સાથે વાતચીત કરી હતી. મધ્ય એશિયામાં સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ ત્યારથી ઈરાને એની જળસીમામાં આવેલી હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી જહાજોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો છે. એને કારણે અખાતી દેશો તરફથી આવતા ક્રૂડ ઓઇલ અને ગેસનો વ્યવહાર સદંતર ખોરવાઈ ગયો છે. ઈરાને ચીન જેવા અમુક દેશોના જહાજોને જ આ સમુદ્ર ધુનીમાંથી પસાર થવાની છૂટ આપી છે. અલબત્ત જુદા જુદા અખાતી દેશોથી ભારત તરફ આવનારા 6 જહાજોને પણ ઈરાને હજી સુધી મંજૂરી આપી છે. ભારત તરફ ઈંધણ પુરવઠો લઈને આવનારા હજી 16 થી વધુ જહાજ હોર્મુઝ સમુદ્ર ધુનીના મુખ પાસે અટકેલા છે. પોતાની મંજૂરી વગર આ જળ વિસ્તારમાંથી પસાર થનારા જહાજો પર હુમલા કરવાની ઈરાને ધમકી આપી છે. યુદ્ધના શરૂઆતના દિવસોમાં તો ઈરાને કેટલાક જહાજ પર હુમલા કર્યા પણ હતા અને ત્યારબાદ હોર્મુઝ સમુદ્ર ધુની માર્ગે થતો જહાજી વ્યવહાર લગભગ નહીવત થઈ ગયો છે. એને કારણે અનેક દેશોમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત ઊભી થઈ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં જામેલા ઘર્ષણના માહોલે દેશ માટે કપરી સ્થિતિ ઊભી કરી છે. આ સ્થિતિને એમણે વર્ષ 2020ની કોરોના મહામારીના વ્યાપ સાથે સરખાવી છે. ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલે છેડેલા યુદ્ધને પગલે ઉભા થયેલા સંજોગ વિશે સોમવારે મોદીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે માલવાહક જહાજો પર થઈ રહેલા હુમલાઓને કારણે ઈંધણ, ખાતર તથા ખાદ્ય પદાર્થોની હેરફેર સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ યુદ્ધની અસર લાંબા ગાળા સમય સુધી રહેશે અને આપણે એ માટે તૈયાર રહેવું પડશે. દેશમાં ક્રૂડ ઓઇલ કે ગેસની અછત હોવાની વાત ફગાવી દેતા મોદીએ કહ્યું હતું કે ભારત પાસે અત્યારે 53 લાખ મેટ્રિક ટનથી વધુ ઓઇલનો જથ્થો છે. અત્યાર સુધી ભારત એની જુદી જુદી જરૂરત પ્રમાણે કુલ 27 દેશો પાસેથી ક્રૂડ પેદાશો ખરીદતું હતું. હવે ભારતે વધુ વિકલ્પ તરીકે બીજા 15 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદવાનું શરૂ કર્યું છે. વડાપ્રધાને એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે 90 લાખથી વધુ ભારતીયો રોજીરોટી રળવા અખાતી દેશોમાં રહે છે અને એમની સુરક્ષા આપણા માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. મોદીએ કહ્યું હતું કે હાલની સ્થિતિમાં ત્યાં વસતા ભારતીયોને સ્વદેશ પાછા આવવું હશે તો સરકાર એમને તમામ મદદ આપશે. એક અંદાજે પાછલા 25 દિવસમાં અખાતી દેશોમાંથી 4.25 લાખથી વધુ ભારતીયો અહીં પાછા ફર્યા છે. ઈરાનથી 700 મેડિકલ સ્ટુડન્ટ સહિત 1000 ભારતીયોને અહીં સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ અને અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખમેનાઈ મૃત્યુ પામ્યા હતા. વડાપ્રધાને એ હુમલાને વખોડતું કોઈ નિવેદન બહાર ન પાડ્યું હોવાથી કોંગ્રેસી આગેવાનો સતત મોદીની ટીકા કરી રહ્યા છે. એનો આડકતરો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે અત્યારે સમય સંયમ અને સંવેદનશીલતા દાખવવાનો છે અને હાલના તબક્કે ભારતની સંસદમાંથી એક સુરે એવો જ અવાજ વિશ્વમાં ગુંજવો જોવે કે ભારત શાંતિ અને સમાધાનના પક્ષે છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. ભવિષ્યમાં ક્યારેક ઇઝરાયલ ઈરાન પર કબજો જમાવી લે અને અમેરિકા પાકિસ્તાનના અણુમથકોનો નાશ કરવા પ્રયાસ કરે તો જાજુ વિચાર્યા વગર પાકિસ્તાને ભારતના મુંબઈ કે દિલ્હી જેવા શહેરો પર હુમલો કરવો જોઈએ. આવું નિવેદન મતદારોને રીઝવવા કોઈ પાકિસ્તાની રાજકારણી કરે તો હજી સમજી શકાય, પરંતુ આ વિધાન તો પાકિસ્તાનના નિવૃત્ત રાજદૂત અબ્દુલ બશીદે કર્યું છે. અબ્દુલ બશીદ પાકિસ્તાની ફોરેન સર્વિસના નિવૃત્ત અધિકારી છે અને નવી દિલ્હી ખાતે પાકિસ્તાનના હાઈ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હમણાં એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં એમણે તદ્દન મનગઢત નિવેદન કરતા કહ્યું હતું કે પાકિસ્તાન પર અમેરિકાના સંભવિત હુમલાના પ્રતિસાદ રૂપે પાકિસ્તાને ભારત પર હુમલો કરવો જોઈએ. એ પાછળ એમનો તર્ક એવો હતો કે પાકિસ્તાન પાસે અમેરિકા સુધી પહોંચી શકે એટલી રેન્જના ફાઇટર પ્લેન નથી અને પાકિસ્તાન પાસે ઇઝરાયલ સુધી પહોંચવાના પણ પ્લેન કે મિસાઇલ નથી. આ સ્થિતિમાં પાકિસ્તાને દિલ્હી કે મુંબઈ પર નિશાન સાધવા જોઈએ, એ પછી જે સ્થિતિ ઊભી થાય તે જોયું જશે. અબ્દુલ બશીદના આવા ભડકામના નિવેદન સામે ભારતે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના જ કેટલાક રાજકીય નિરીક્ષકોએ બશીદનો ઉધડો લીધો હતો. પાકિસ્તાનના એક વરિષ્ઠ પત્રકાર બિલાલ ઘોરીએ કહ્યું હતું કે અબ્દુલ બશીદનું આ બેવકૂફી ભર્યું નિવેદન પાકિસ્તાનની રાજનીતિ પરના આત્મઘાતી હુમલા સમાન છે. એમણે કહ્યું હતું કે સૌથી પહેલા તો બશીદને એ ખબર હોવી જોઈએ કે પાકિસ્તાન પાસે ઇઝરાયલ પર વાર કરી શકે એટલી રેન્જની મિસાઇલ જરૂર છે, અને ધારો કે ઇઝરાયલ કે અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે તો પાકિસ્તાને પોતાનો બચાવ કરવાનો હોય, નહીં કે ભારત પર હુમલો. ઝૈગામ ખાન નામના ઓર એક રાજકીય વિશ્લેષકે કહ્યું હતું કે અબ્દુલ બશીદ કે એમના જેવા નિવૃત્ત સંધિ અધિકારીઓ આવી ઉટપટાંગ વાતો કરે છે એ પરથી લાગે છે કે એમણે 30 વર્ષ વિદેશ મંત્રાલયમાં નહીં પરંતુ પાગલખાનામાં ગાળ્યા છે અને એ પછી એમના માનસિક આરોગ્યમાં સુધારો થયો નથી.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.